એની ઉપર શયન કરે. હવે એટલા માટે જે પહેલા જૂની ગુફા હતી એની પાછળ નાની ચોકડી હતી, એટલા કે એમાંથી બાપજીને હાથ પગ જોવાનું પાણી મળે. બાપજી રાત્રે હાથ પગ ધોવા માટે જાય, સુવા સુતા પહેલા લઘુશંકા કરીને હાથ પગ ધોવે અને પછી શયન કરે. પેલી ચોકડી આગળ શયન, પેલું હાથ પગ ધોવા જાય એ વખતે દરરોજ શું બને, એક દેડ કો આવીને બેસી રે તો ખાસ. કેટલાય દિવસ એક દેડ કો પેલી ચોકડી આગળ બેસી રે. જેવા નળ ખોલી પ્રભુ વહાવે જલધાર, ત્યાં તો પેલો દેડ કો ધાવ ધાવ ત્રણ વાર બોલે, ધાવ 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 બોલીને એ સ્થળે પૂર્ત અદ્રશ્ય થાય. ક્યાંથી આવ્યો ક્યાં ગયો કોઈ થી ના સમજાય. આમ પેલો દેડકો દરરોજ રાત્રે આવે અને આ પ્રમાણે ત્રણ વખત જાવ જાવ બોલે અને પાછો અદ્રશ્ય થઈ જાય. બાપજીની સેવામાં જગજીવનદાસ ગાંધી માસ્તર એ રહેતા હતા. માસ્તરને લાગ્યું કે આ દેડકો દરરોજ રાત્રે આવીને આ પ્રમાણે બેસે છે, કોઈક દિવસ બાપજીનો પગ પડી જાય એના ઉપર અને ઉપાધિ થાય, અથવા દેડકો હોય તો એને લીધે સર્પ પણ આવવાનો ભય કરો, દેડકો હોય તો સાપ આવી જાય, માટે આ દેડકાને પકડીને હું દૂર મૂકી આવું. માસ્તર જેવા બેટરી લઈને જોવા જાય કે દેડકો દેખાય જ ના, કેટલા પ્રયત્ન કરે પણ દેડકો પકડાય જ ના. જીવન જાવું કરે ને જેવું જોવા જાય તો કશું જ ના હોય. માસ્તરના બધા યત્નો વ્યર્થ ગયા. માસ્તર અકળાયા કર્યા કે એક નાનકડું દેડકું મારાથી પકડાતું નથી, શું છે આ અવધૂત અંતર્યામિયા. જાણી અકડામણ માસ્તરની ને મન વિશે ખૂબ હસ્યા ભગવાન. બાપજી મનમાં મનમાં હસ્યા કે આ માસ્તર શુકરાગઢ મથર કરતા હશે. પછી અવધૂતજીએ ઊંચો સ્વર કરીને એક દિવસે માસ્તરને પૂછ્યું કે માસ્તર, આ બેટરીનો પ્રકાશ ફેંકીને અંધારામાં એકલા એકલા શું કરો છો? એટલે માસ્તરે કહ્યું કે બાપજી, એક દેડકો દરરોજ આવે છે અને આપ જયારે હાથ પગ ધોવા આવો છો ત્યારે ત્રણ વખત ધાવ ધાવ કરી જાય છે, જોડે ભોયમાંથી ફૂટતો હોય અને પાછું ભોયમાં સમય જતો હોય. હું કેટલાય બત્તી ફેંકું છું પણ મને મળતો જ નથી. એટલે બાપજીએ કહ્યું, છોને આવતો આપણું શું બગાડે છે? એ બિચારા દેડકાએ શું બગાડ્યું છે? એ કોઈને પીડા કરતો નથી. શું એને અવધૂતના દર્શનનો અધિકાર નથી? એ પણ આવે, શું એને પોતાનો ઉદ્ધાર કરવાનો એને અધિકાર નથી? પ્રાણી માત્રના હૃદયમાં છે અવધૂતનો મંચ. અવધૂત તો છે સર્વનો, અવધૂત બધાનો છે. જીવ જંતુ તિર્યંચ, પ્રાણી માત્રના હૃદયમાં છે અવધૂતનો મંચ. દરેક હૃદયમાં અવધૂતનું સ્થાન છે, માટે એને પકડવાનો પ્રયત્ન ના કરશો. એટલે માસ્તર બોલ્યા કે બાપજી, અંધારું છે, કોઈક વખત આપના પગ નીચે આવી જાય અને તે તો ઠીક, પણ જ્યાં દેડકો હોય ને તો એના શબ્દો સાંભળીને એની ગંધ જઈને સાપ આવવાની પણ વકી કરી, કોઈ દાડો સર્પ આવી જાય, એટલે હું એને કાઢી મૂકવા દૂર કરવા પ્રયત્ન કરતો હતો. બાપજી ક્ષણ બે ક્ષણ બેઠા વિચાર કર્યો, પછી એકદમ નયન ખોલ્યા અને ઉભા થઈ ગયા. જલપી ચાલે ચાલીને ગયા ચોકડી પાસ, વેલા વેલા ચાલીને ચોકડી પાસે ગયા. માસ્તર તો આશ્ચર્યથી જોઈ રહ્યા ચોપાસ કે બાપજી કેમ પાછા દોડ્યા. જેવા ચોકડી પાસા પહોંચ્યા સદગુરુરાજ, ત્યાં તો મેડક ધાવ ધાવ કરી રહ્યો અવાજ. લે અત્યાર સુધી નતો અને બાપજી જ્યારે જાય ત્યારે આવી જાય છે. ત્રણ વખત એવું કરીને ગયો. એટલે બાપજી બોલ્યા, હે મેળક તું જા સુખે, નહી રે શોક લગાર, દર્શન પામ્યો ધન્ય તું, થઈ ગયો તુજે ઉદ્ધાર. એટલું બોલીને બાપજી પાછા આવીને સુઈ ગયા. માસ્તર તો બિચારા આશ્ચર્યથી મોઢું વિકાસીને જોઈ રહ્યા. એટલે કહું કે માસ્તર, આ દેડકો તો કોઈ યોગ ભ્રષ્ટાત્મા હતો, પૂર્વના પુણ્ય હોય એ જ નારેશ્વરમાં જાય. એને પુણ્ય ને પુણ્ય છે, પૂર્વ જન્મનું કઈ હશે, સંચિત કર્મ લગીર, તે થકી ધરવું પડ્યું મેળક કેરું શરીર. બાકી આ કોઈ યોગ ભ્રષ્ટાત્મા હશે, અલક કહે એનો હશે, પૂર્વ જન્મના પુણ્ય તે થકી આવી ચડ્યો નારેશ્વર માં ધન્ય. અહિયાં ભગવાન ના દર્શન કર્યા, એના સંચિત બધા બળી ગયા, પૂર્વ સંચિત, અને મોક્ષ ને પહોંચ્યો. તુચ્છ દેહ લોકો પણ યહાં કરી સંત દર્શન, મુક્તિ પામે તો પછી બીજી વાત ક્યાં અન્ય. જો દેડકાને મુક્તિ મળી જતી હોય તો બીજાની વાત ક્યાં આવી. અવધૂતજી આ રીતે નાનામાં નાના જંતુઓનો પણ દુઃખ દૂર કરે છે. પોરમાં મુકામ હતો બાપજીનો, અને એક દિવસે એ અમે દરરોજ ભજન કરીએ, એક દિવસે ભજનમાં દરગાહ બરાબર વાગ્યા નહીં. દર્શન કર્યા પછી બાપજી પાસે પ્રસાદ લેવા જઈએ, એટલે અમને પૂછ્યું કે આજે કેમ દરગાહ બરાબર ના વાગ્યા. કે બાપજી વિઠ્ઠલને તાવ આવ્યો છે, પણ દરગાહ વગાડસ તેને, એટલે આવ્યો નથી. એટલે બીજા લોકોએ ગમે તેમ ઠોકમ ઠોકી કરી નાખી. બાપજી બોલ્યા, વિઠ્ઠલને શું કરવા તાવ આવે, તાવ મને આવે, હું નવરોજ બેસી રહ્યો છું. વિઠ્ઠલને બિચારાને ખેતીનું કામ કરવાનું, હે, અને એને તાવ આવે કેમ પાલવે. તાવને હું કહું છું કે તું મારી પાસે આવી જા. અને એટલું કહેતા મોતો એ બાપજીને કેટલું બધું એટલું કહેતા મોતો બાપજીના તરફ શરીરમાં એકદમ ત્યાવ શરૂ થઈ ગયો. હમ હમ કરતો આવ્યો અને કંપારી કઈ થાય, ધગધગતા લોખંડસી દીખે અવધૂત કાય, એકદમ ગરમ ગરમ થઈ થઈ ગયો. ભક્તો દિગમૂળ થઈ ગયા, જોડી બંને હાથ, ભીની આંખે બોલ્યા, અરે અરે ગુરુનાથ, બાપજી તમે આ શું કર્યું. વિઠ્ઠલને કશું થવાનું નતું, પણ એનો તાવ આપે આપના શરીરમાં લઈ લીધો. એટલે બાપજી બોલ્યા, તમે શું કરવા ચિંતા કરો છો, જ્વરને મુજ શરીરથી છે જૂનો સંબંધ, મારે તાવને બહુ જૂનો સગઈ છે, સંબંધીના સ્વાગતનો કરવો પડે પ્રબંધ. આવેલા મહેમાનને પાછો કેમ કઢાય, આવે તેનું પ્રેમથી અહીં તો સ્વાગત થાય. તાવને પણ મહેમાન ગણે, અવધૂતની મસ્તી છે, દુઃખો આવે છે એ પણ મારા મહેમાન છે, અતિથિ છે, એનો પણ સત્કાર કરવો જોઈએ. આ સંતની મસ્તી છે. અને વળી આતો ઠર્યો અને પોતાના નિમંત્રણ મહેમાનને બોલાયો છે, આવ્યો છે, પછી મારે એનું સન્માન તો કરવું પડે ને. એમ કે અવધૂતજી ખડખડાટ હસી પડ્યા. બધા તો વિચારમાં પડ્યા કે શું કરીશું આવે. અમે બધાની મૂંઝવણ જોઈને બાવજી બોલ્યા, અરે તમે સૌ જાઓ હવે, લઈને પ્રસાદ હાથ, પ્રસાદ લઈને તમે બધા ચાલ્યા જાઓ. પેલો મારો કામળો મુજ શરીર ઉપર ઓઢાડી દો, ને પછી જાઓ જટની જગર. પેલો કામળો મને ઓઢાડી દો અને તમે તમારે ઘેર જાઓ, મારી ચિંતા ના તમે કરશો કોઈ લગાર, મુજને મુજ મહેમાનથી છે આનંદ અપાર. એ મારા મહેમાન આવ્યા છે, હું ને મુજ મહેમાન કરશું મજાની વાત, અગલી પીછડી ઉવાડીને વિતાવશું બસરાત. એ વાતો કરી અમે રાત ખેતી પાડીશું, તમે બધા જાઓ. કામડો ઉડાડીને ભક્તો ગામમાં આવ્યા અને વિઠ્ઠલ ને ઘેર ગયા તો પેલો વિઠ્ઠલ ખાવા બેઠેલો રોટલો ને દૂધ ખાય. વિઠ્ઠલ કે છે, મને બહુ તો આવ્યો હતો, પણ એક વાત કહું, જાણે કે બાપજી આવ્યા અને મારા શરીર પર હાથ ફેર્યો, જો તાવ મટી ગયો. દિગતા લોખંડ સમરે દિગતી થી મુજકાઈ, સમરણ કરતો બાપજી આવ્યા પથારી પાસ, મુજ મસ્તક પર કણ ધરી ભાડ્યું પ્રેમે ખાસ. તૂર્ત તાવ ઉતરી ગયો, ભલી કરી અવધૂત, જોને હું આ ખાવ છું એ જ છે એની સબૂત. આવું ખાઈ રહ્યો છું ને એ જ એની સાબિતી છે. અવધૂતજી આ પ્રમાણે બીજાના દુઃખો સંતો પોતાના શરીર પર લઈ લેતા. આમ સંતો બીજાના સુખને માટે પોતાના શરીરને પણ દુઃખમાં રાખી દેતા. અવધૂતજીનું આ લીલાનું પાન કરાવતા અલગજી કહે છે કે નિરંજન સાંભળો, બાપજીની એક વખતે નાથાભાઈ થાંડા ચતુર્ભાઈ થાંડા નાથાભાઈ દિયરના પ્રભાશંકર ગોર આ બે ચાર જણા માજી પાસે વાતો કરતા કરતા બેઠા હતા. એક દિવસે ધીમે રહીને માજીને પૂછ્યું કે બાપજીનો જન્મ ક્યારે થયેલો. એટલે માજીને બહુ કઈ સાલ બાળની ખબર નહીં, પણ આવું હતું અને તે દિવસે જન્મ થયો, એ તારીખ અથવા એ સમય આ લોકોએ નોંધી લીધો. આપણા રાજપીપળાના રાજ જ્યોતિષી શિવપ્રસાદજી ભાઈ એમની પાસે આ સમયને મૂક્યો. એમણે બાપજીની કુંડળી દોરી અને કહ્યું કે ભાઈ કારતક સુધી નવમી, અને તે દિવસે ગોપાષ્ટમી ઉપર નવમી હતી, માટે નવમી ને દિવસે આ જન્મ થયો છે. નાથાભાઈએ કહ્યું બાપજીની જયંતિ આપણે ઉજવીએ. એટલે બાપજી પાસે આજ્ઞા માગવા ગયા કે બાપજી આપણી રંગ જયંતિ કાર્તિક શુદ્ધિ નવમીએ છે, તમને કોણે કહ્યું? એ બધી અમને ખબર પડી છે, એટલે અમારે આપની જયંતિ ઉજવવી છે. બાપજીએ કહ્યું કે દત્ત જયંતિ તો તમે ઉજવો છો, દત્ત જયંતિમાં આટલો બધો ખર્ચ થાય અને પછી મારી જયંતિમાં ખર્ચ કરવો છે? ના ના, કઈ ઉજવવી નથી. એટલે નાથાભાઈ ત્યાં રુદન કરી ઉઠ્યા અને પછી બોલ્યા કે બાપજી, એક બાળકને પુત્રને પોતાના પિતાની જયંતિ ઉજવવાનો હક ખરો કે નહીં? શું અમે તમારા બાળક નથી? શું અમે તમારી જયંતિ ઉજવી આનંદ કરીએ, ભજનો ગાઈએ, દારૂખાનું ફોડીએ, એ તમને નથી ગમતું? બાપજી કહે છે નાથાભાઈ એવું નથી, પણ પછી ખૂબ વધી જાય અને તમારે બબ્બે ખર્ચા કરવા પડે. નહીં બાપજી, મારા દિવેરમાં જયંતિ પર આવવું જ પડશે, મારે ઉજવવી છે. અને બાપજી હા પાડી. અને પછી તો શું જોઈએ છે, દિવેરનું આખું ગામ આનંદમાં આવી ગયું. આજ્ઞા મળી અવધૂતની, આખું દિવેર ગામ આવે છે આનંદના કરવા લાગ્યું કામ. યુવાના ઉત્સાહથી કરવા લાગ્યા કામ, રંગ બેરંગી ધજ થકી શણગાર્યું હાગામ. એ તોરણો મંડપો દરવાજા કમાનથી ગામ શોભી ઉઠ્યું. ક્યારે ક્યારે આંગણામાં સાખિયા પુરાયા, શણગારેલી વેલમાં બેસીને અવધૂતજી દિવેરમાં આવ્યા. ભજન ધૂન કીર્તન મહાપ્રસાદથી રંગ જયે.